તારીખ 30/7/1984 શ્રી પરમાગમસાર બોલ નંબર 640 અને 641 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 373
જ્ઞાન સ્વભાવી લક્ષ એવો આત્મા ઓળખાય છે એ વિશેની ચર્ચા કરે છે પ્રશ્નોત્તર રૂપે. લક્ષણ છે પર્યાયમાં પ્રસિદ્ધ છે, જ્ઞાન લક્ષણ પર્યાયમાં પ્રસિદ્ધ છે, તો પણ દ્રવપણે તે પર્યાય અભેદ છે. જેમ કોઈ વૃક્ષનો ડાળી હોય તો વૃક્ષ પણ તે વૃક્ષ સાથે અભેદ છે, કેમ કે વૃક્ષત્વ તો બધામાં વ્યાપેલું છે. મૂળમાં પણ વૃક્ષત્વ છે, થડમાં વૃક્ષત્વ છે, ડાળીમાં વૃક્ષત્વ છે, એના પાંદડા વગેરે ફળ ફૂલમાં પણ વૃક્ષત્વ છે. એમ પદાર્થનું દ્રવપણું દ્રવ ગુણ પર્યાય ત્રણેયમાં છે, અથવા ગુણ પર્યાયના જે ભેદ છે બંનેમાં દ્રવપણું તો છે. પર્યાયને માત્ર એકાંતે પર્યાયની દ્રષ્ટિથી જોવામાં આવે તો એ વાત તો મિથ્યા એકાંતમાં એ દ્રષ્ટિ ખેંચી જશે.
બરાબર.
પર્યાયને એકાંતે પર્યાય રૂપે જ જોવામાં આવે તો એ મિથ્યા એકાંત થઈ જશે, મિથ્યાત્વ થઈ જશે. પર્યાયને દ્રવપણે પણ દ્રવથી અભેદ જોવી જોઈએ, અને એ રીતે આ જ્ઞાનને દ્રવપણે જોવું એમ કહે છે. હવે પછીના ભૂલમાં 639માં એ ઉત્તર આપ્યો છે પાછળના પાને. જ્ઞાનથી જુદી ચીજ લક્ષ નથી, કારણ કે જ્ઞાન ને આત્મા દ્રવપણે અભેદ છે. સમજાવવા માટે પર્યાયથી વ્યવહારથી ભેદ પડે છે. શું છે? વસ્તુ જે આત્મા છે, પદાર્થ છે, એ વસ્તુપણે તો એક અભેદ અને અખંડ છે. વસ્તુપણે એ વસ્તુપણે એક અભેદ અને અખંડ હોવા છતાં ગુણ અને પર્યાયના, ગુણ અને ધર્મના ભેદ જોવામાં આવે છે. પણ એ વસ્તુની અખંડતા અને અભેદતા રાખીને જોવામાં આવે છે. ભેદ જોવામાં આવે છે એ વસ્તુની અભેદતા તોડીને ભેદ જોવામાં આવતા નથી. આ તો વસ્તુ વ્યવસ્થાનું જ્ઞાન થયું, વસ્તુના બંધારણનું જ્ઞાન થયું. પણ વસ્તુને પામવા માટે, વસ્તુને સાધવા માટે અભેદનો અનુભવ કરાવે છે, ભેદનો અનુભવ કરાવતા નથી. કેમ કે ભેદથી, ભેદના લક્ષથી વિકલ્પ એટલે રાગની ઉત્પત્તિ થાય છે. પ્રયોજન વિતરાગતા કરાવવાનું છે, રાગનો નાશ કરવાનું પ્રયોજન છે. એટલે અપેક્ષાએ ભેદ જોવામાં આવતા હોવા છતાં સાધની સિદ્ધિ માટે, વિતરાગતા સાધવા માટે અભેદનું અવલંબન કરાવવામાં આવે છે. આટલી વસ્તુ ખ્યાલમાં હોય તો પછી બીજા તર્ક વિતર્ક ઉભા ન થાય કે અહીંયા આમ કેમ કહ્યું ને આ શાસ્ત્રમાં અહીંયા આમ કેમ કહ્યું, એ પ્રકાર ઉભો ન થાય. અહીંયા પ્રયોજન વિષયક પ્રશ્ન છે કે લક્ષ લક્ષણની આપે ચર્ચા કાઢી તો એ લક્ષણથી, લક્ષણની સિદ્ધિ કરી કે લક્ષણ દ્વારા આત્મા ઓળખાય, જ્ઞાન લક્ષણ દ્વારા આત્મા ઓળખાય, તો એમાં પ્રયોજન શું છે? એમ કહેવા પાછળ આપનું પ્રયોજન શું છે? આવો પ્રશ્ન ઉઠાવ્યો છે. અથવા વચમાં લક્ષણને લાવ્યા વિના સીધો જ અનંત ધર્મ વાળો આત્મા જેનું લક્ષ્ય કરવું છે એને જણાવવા યોગ્ય હતો, એ જણાવવા યોગ્ય છે. જેનું પ્રયોજન છે લક્ષણને જાણવાનું પ્રયોજન નથી. લક્ષણને જાણવાનું પ્રયોજન છે તો સીધી વાત કરો ને, વચ્ચે લક્ષણને શા માટે લાવો છો, કયા પ્રયોજનથી લાવો છો? આવો પ્રશ્ન ઉઠાવ્યો છે 638. તો પછી વસ્તુ સ્થિતિ એ છે કે લક્ષણના નિર્ણય વગર, લક્ષણ પૂર્વક એમ કહેવું છે, લક્ષણના નિર્ણય વગર એટલે લક્ષણ પૂર્વક જ લક્ષ્ય આત્મા નક્કી થઈ શકે, અને એ વગર જેનું લક્ષ્ય કરવું છે એવું આત્મા નિર્ણયમાં જ આવી શકે ને, એવી વસ્તુ સ્થિતિ છે. અરૂપી એવું આત્મદ્રવ્ય ભૌતિક પદાર્થ નથી, જેમાં રૂપ નથી, રસ નથી, ગંધ નથી, વર્ણ નથી, શબ્દ નથી, અને જેનો કોઈ ત્રણેય કાળે આકાર રહે એવો એક સરખો આકાર નથી. કીડી કંથવામાં જન્મે તો એવો આકાર થાય, મનુષ્ય દેવ નાગ કે હાથી સિંહ વાઘ થાય તો એવો આકાર થાય. કોઈનું કોઈ ચોક્કસ એક આકારે સદાય આત્મા રહ્યો નથી. તેથી એને ઓળખવા માટે સીધો અનંત ગુણ વાળો અરૂપી ગુણ વાળો આત્મા છે એના જે શક્તિરૂપ અને સામર્થ્યરૂપ ગુણો છે એની સિદ્ધિ ઓળખાણ થતી નથી. જેમ અગ્નિ ઉષ્ણતાથી ઓળખાય છે તો એ ઉષ્ણતાની અવસ્થા છે, તેથી અગ્નિનું સામર્થ્ય બાળવાનું છે. એ બાળવાની શક્તિ દીવાસળીના ટોપકામાં પણ રહેલી છે. એ પ્રગટ અગ્નિને જોઈને એનો નિર્ણય કરવામાં આવે છે. એમને એ શક્તિરૂપ તત્વ તો અરૂપી હોવાથી, સામર્થરૂપ ને સ્વભાવરૂપ હોવાથી, અથવા વ્યક્ત નહીં હોવાથી, અવ્યક્ત હોવાથી એનો નિર્ણય જેવું છે પદાર્થ એવો એનો નિર્ણય જ્ઞાનમાં થતો નથી. એટલે એ કહ્યું કે લક્ષણ વગર લક્ષ્ય આત્મા નક્કી નહીં થઈ શકે. એમાં પણ અહીંયા તો એ વાત સ્થાપી છે 637માં, એ વાત કહી ગયા કે જ્ઞાન લક્ષણ વિના આત્મા નિર્ણયમાં નહીં આવી શકે. લક્ષણમાં પણ જ્ઞાન લક્ષણ જ એક એવું લક્ષણ છે કે જેના વિના આત્મા નક્કી થતો નથી, અથવા એનાથી જ નક્કી થાય છે ને બીજી રીતે નિર્ણયમાં આવતો નથી. જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં આત્મા, અનુભવ પ્રકાશમાં એક વિષય બહુ સુગમ શૈલીથી લીધો છે આ જ વિષય. ત્યાં કોઈ પ્રશ્ન એવો ઉઠાવ્યો કે જ્ઞાન તો જાણવાનું કાર્ય કરે છે. જો જ્ઞાન જાણવાનું કાર્ય કરે છે તો તે જ્ઞાન આત્માને કેમ જાણતું નથી? આ બધું જાણે છે, જગતના પદાર્થોને જાણે છે, તો એ જ્ઞાન આત્મજ્ઞાન રૂપ પોતાને જાણવાનું કાર્ય કેમ કરતું નથી? શા માટે જગતના જીવો અજ્ઞાની છે, મિથ્યા દ્રષ્ટિ છે? કોઈક જ જીવો આત્મજ્ઞાની અને સમ્યક દ્રષ્ટિ છે. તેનું સમાધાન કે એ જગતના જીવોને જાણપણું, જે જાણપણું છે જ્ઞાનનું કાર્ય છે, તે અનાદિથી પહેલા પાછું સમ્યક જ્ઞાન હતું, આત્મજ્ઞાન હતું, અને પછી થયું એમને અનાદિથી પરથી વ્યાપી પરનું જ થઈ રહ્યું છે. એટલે કે તે જ્ઞાન પરને જાણતું વ્યાપક ભાવે જાણે છે, દ્રવ્ય વ્યાપી શકતું નથી, શરીરમાં જ્ઞાન વ્યાપી શકતું નથી, બીજા જ્ઞેયોમાં પણ જ્ઞાન વ્યાપી શકતું નથી, કોઈ જળ રચકણમાં જ્ઞાનનો પ્રવેશ વ્યાપક ભાવે થઈ શકતો નથી. એ પરિસ્થિતિ અશક્ય છે, અસંભવિત છે, કદી ન બની શકે એવી છે. છતાં ભ્રમથી અને મિથ્યા અધ્યાસથી અજ્ઞાનથી પરનું જાણપણું વ્યાપ વ્યાપક ભાવે થઈ રહ્યું છે. શરીરની વેદના થાય ત્યારે હું એમાં વ્યાપી ગયો છું ને મને વેદના થાય છે, શરીરમાં હું વ્યાપેલો છું ને એ રીતે મને વેદના થાય છે, એવો ખોટો જૂઠો મિથ્યા અનુભવ જીવ કરે છે, દુઃખી થાય છે. એમ છે, ત્યાંથી માંડીને જેટલા કોઈ એના લાભ નુકસાનના પ્રકાર નક્કી કર્યા છે જે જે રીતે, તે બધામાં એ વ્યાપ વ્યાપક ભાવે પરિણમે છે. જેમ કે ઇષ્ટ પદાર્થ નો આહાર કરે છે, જમે છે, ભાવતું ભોજન જમે છે સાદી ભાષામાં, ત્યારે એને એમ લાગે છે કે આ પદાર્થ નો સ્વાદ મારામાં ઉતરી જાય છે, ગળપણ જાણે મારામાં ઉતરી ગયું. ખરેખર કોઈ પદાર્થ નો રસ સ્વાદ જ્ઞાનમાં ઉતરતો નથી, જણાય છે, પણ એવો વ્યાપ વ્યાપક ભાવે તન્મય થઈને જે જાણવાનું કાર્ય કરે છે તેનાથી તે અશુદ્ધ થાય છે અથવા આત્માને જાણતું નથી. એ પરપ્રવેશ ભાવ છે. પરપ્રવેશ ભાવ આગળ કહી ગયા પોતે, પરપ્રવેશ ભાવ આત્મજ્ઞાન અથવા સ્વસંવેદન રૂપ આત્મજ્ઞાન તેને ઉપજવા દીધું નથી. પરપ્રવેશ ભાવના સદભાવથી આત્મજ્ઞાન અથવા સ્વસંવેદન ઉપજતું નથી. હવે જે આ પ્રકારે જાણપણું પરમા વ્યાપીને થઈ રહ્યું છે તે આમ વિચાર કરવાથી શુદ્ધ થાય કે હવે એમાં ફેરફાર કરવો હોય ત્યારે એને અંદરમાં કઈ રીતે આગળ વધવું, આત્મજ્ઞાન કરવા માટે કઈ રીતે આગળ વધવું એટલે શુદ્ધ થાય, એમ કીધું ને કે આ પરનું જાણપણું પણ જ્ઞાન વિના ન હોય. આ પરને જાણે છે ને તો જ્ઞાન છે તો પર જણાય છે. આ ઘોડો છે, આ વસ્ત્ર છે, આ ફલાણો છે, એ જ્ઞાનની હૈયાતીમાં જણાય છે, જ્ઞાન વિના તે જણાય નહીં. અને જ્ઞાન આત્મા વિના ન હોય, જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં આત્મા. જ્ઞાન આત્મા વિના ન હોય માટે પરપદને જાણવા વાળું મારું પદ છે અને મારું જ્ઞાન એ જ હું છું. એટલે પોતાની હૈયાતીનું જ્ઞાનથી અવલોકન કરે કે આ જ્ઞાન તે હું છું. જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં આત્મા હોવાથી કોમ્પ્યુટરમાં જ્ઞાન નથી, માનવ યંત્ર કાઢ્યા છે પણ એમાં જ્ઞાન નથી, એને સુખ દુઃખ નથી, એને લાગણી નથી. એ પરપદને જાણવા વાળું મારું પદ છે. કોઈ જ્ઞાન ધારીએ આમ કરવું જોઈએ ને તેમ કરવું જોઈએ એમ ગોઠવું છે કોમ્પ્યુટરમાં, કોઈ કોમ્પ્યુટરે કોમ્પ્યુટર બનાવ્યું નથી, બરાબર, એનો વિષય કોઈ જ્ઞાન ધારીને લક્ષમાં છે કે આમ હોય ને આમ ન હોય. મારું જ્ઞાન એ જ હું છું. પર વિકાર પર છે, અહીં તો પર પદાર્થ નહીં પણ પર સંબંધીનો વિકાર પણ પર છે ને જ્ઞાન નથી. આમ રાગ ને જ્ઞાનનો ભેદ જ્ઞાન લઈ લીધું સાથે, પર પદાર્થથી જુદો છે ને રાગથી પણ જ્ઞાનમય આત્મા જુદો છે. જ્યાં જ્યાં જાણપણું ત્યાં ત્યાં હું એવો દ્રઢ ભાવ તે સમ્યક્ત્વ છે. આટલી જ વાત છે. જ્યાં જ્યાં જાણપણું ત્યાં ત્યાં હું એવો દ્રઢ ભાવ તે સમ્યક્ત્વ છે. આમ સિદ્ધાંત નાખ્યો છે. કેવો સિદ્ધાંત મૂક્યો છે? પણ જાણપણું તો પર્યાય છે કે તને પર્યાયનું એકાંતિક જ્ઞાન થયું લાગે છે, તારી સમજણ પર્યાયની એકાંતિક લાગે છે, પર્યાય દ્રવ્યપણે તો અભેદ છે, એમાં દ્રવ્યપણું છે, પર્યાયમાં પણ દ્રવ્યપણું છે, દ્રવ્યનું એક અંગ હોવાથી એમાં દ્રવ્યપણું છે. આમ પર્યાયને દ્રવ્યની દ્રષ્ટિથી તું જો, પર્યાયને પર્યાયની દ્રષ્ટિથી શું કરવા જોઈએ છો? એ બહુ સારો વિષય લીધો છે. દ્રવ્યપણે તો પર્યાય પણ દ્રવ્યનું અંગ છે, તેથી દ્રવ્યથી એ અભિન્ન છે, કોઈ ભિન્ન પણ એમાં નથી એમ કહે છે. એકાંતે પર્યાય દ્રષ્ટિ છે તે મિથ્યા દ્રષ્ટિ છે, તે મૂંડ દ્રષ્ટિ છે, તે પર સમય છે, એ એકાંતની વાત છે. અનેકાંતિક પણે તો અનેકાંતિક જ્ઞાનમાં પર્યાય પણ દ્રવ્યનો અંગ હોવાથી તે દ્રવ્યપણે અભિન્ન છે. આમ દ્રવ્યગુણ પર્યાયનું જ્ઞાન હોવું જોઈએ. પ્રયોજનભૂત દ્રષ્ટિકોણથી એનું જ્ઞાન હોવું જોઈએ, નહીંતર એને દ્રવ્યગુણ પર્યાયના ટુકડા થઈ જાય, એની સમજણમાં ટુકડા થાય, એનો મતિ વિપર્યાસને લઈને ગ્રહિત મિથ્યા ત્યાં થાય છે. શું કહે છે કે જ્યાં જ્યાં જાણપણું ત્યાં ત્યાં હું, એવો દ્રઢ ભાવ તે સમ્યક છે, તે સુગમ છે. આટલું છે, જ્યાં જ્યાં જાણપણું ત્યાં ત્યાં હું, એવો દ્રઢ ભાવ તે સુગમ છે. છતાં વિષમ માની રહ્યો છે, છતાં અઘરું છે, કઠણ છે, દુષ્કર છે, ન થાય એવું છે. આ કાળમાં તો આવો અનુભવ થાય નહીં કોઈને, થાય તો એ ગ્રહસ્થને તો થાય નહીં, મુનિ દશામાં થાય, વળી મુનિ દશામાં ન થાય પણ 12મે 13મે ગુણ સ્થાને થાય. આવા આવા બાના કાઢીને એ પોતાના અનુભવથી દૂર રહેવા માગે છે, અથવા એને પોતાની અરુચિ છે એમ પ્રસિદ્ધ થાય છે. આત્માની અરુચિ વાળા ઘણા લોકો એમ કહે છે કે આવી ભંગજાળમાં પડવું રહેવા દો, આ બધી તત્વજ્ઞાનની માથાકૂટ અમને ફાવતી નથી, એના કરતા હટ દઈને એમ કહો પૈસા વાળાને કે તમે દાન દઈ દો, ધનબળ વાળાને ધનનું બળ અજમાવવા દો, અને શરીર બળ વાળાને તનબળ વાળાને શરીરનું બળ અજમાવવા દો, કે ખેંચી કાઢો 5-25 ઉપવાસ, અને મનબળ વાળાને હઠ કરી લેવા દો કે હવે છોડું નહીં, લીધી વાત મૂકું નહીં. આ બધી માથાકૂટ અમને તત્વજ્ઞાનની ફાવતી નથી. આપણે તો આત્માનું કલ્યાણ કરો, આ બધી માથાકૂટ છોડો. બહુ વાતો ઘણી માથાકૂટ છે, આ લક્ષણ ને લક્ષણ આ બધું અંદર ભેદ ને પ્રભેદ ને કેટલી વાતો છે. શાસ્ત્ર ના તો ગાડા ભરીએ તો પણ કઈ શાસ્ત્ર સમાયું નથી. મગજ આર્ટનું આટલી બધી મોટી મોટી વાતો, ઝીણી ઝીણી વાતો, મગજના જ્ઞાન તંતુ કરતા ઝીણી વાતો છે આ બધી. કેવી રીતે એમાં બેસાડવી, એના કરતા આત્માનું કલ્યાણ કરવા દો, અમને આ બધી માથાકૂટ છોડો. એમ આત્માની અરુચિ વાળા ઘણા લોકો કહે છે કે એક જ વાત રાખો, એક જ વાત રાખો તો તેને કહે છે કે તેનામાં વ્યવહારે પણ પાત્રતા નથી. ઉડાડી વાત, નિશ્ચય પાત્રતાનો તો સવાલ નથી, પણ એને વ્યવહારે પણ પાત્રતા નથી. આ એનો વર્ગ છે, ત્યાં મૂકી દીધા એને. અધ્યાત્મની એટલે આત્માની રૂચિ વાળાને તો જેટલો સૂક્ષ્મ બોધ છે, એ વિશેષ વિશેષ એની જિજ્ઞાસાનો વિષય છે. એ ચાહે છે, ઈચ્છે છે કે સૂક્ષ્મમાં સૂક્ષ્મ બોધ અને જ્ઞાન હોય તો પણ એને જીલવા, એને પ્રાપ્ત કરવા, એને સમજવા હું તત્પર રહીશ. એ પાત્રતાનું લક્ષણ છે. 105માં બાંધ્યું છે ને, શ્રીમદજી એમાંથી કાઢ્યું છે કે આ અપાત્રતાનું લક્ષણ છે, આ પાત્રતાનું લક્ષણ છે, તો આ અપાત્રતાનું લક્ષણ છે. એ સિદ્ધાંત થયો કે લક્ષણ વગર તો લક્ષ્યરૂપ આત્મા નક્કી થઈ શકે નહીં. માટે જે રીતે આત્મા પરથી ભિન્ન ને સ્વથી પરિપૂર્ણપણે સમજાય, એ રીતે જેને લક્ષણનો નિર્ણય થાય તેને લક્ષ આત્માનો નિર્ણય થાય. લક્ષણ પણ એવું છે કે જે પરથી ભિન્ન છે. જ્ઞાન ભલે જાણે બધું પણ ભલે કોઈમાં નહીં, ભિન્ને ભિન્ન રહે. જેમ જીભ છે એને સ્વાદ બધા પદાર્થનો આવે પણ જીભ કોરે કોરી રહે. કોરી રહે છે કે નહીં? ચીકણામાં ચીકણો પદાર્થનો આહાર કરે તો પણ જીભ કોરે કોરી રહે છે. એનામાં લુખાપણું છે, એનો એક સ્વભાવ છે કે ત્યાં લુખાશ છે. ગમે તેવી ચિકાશ હોય તો પણ એ લુખાશ તો લુખાશ જ રહે છે, એમાં ચિકાશ ભળતી નથી અને એમાં સ્વાદ ઉતરતો નથી. અંદર સ્વાદ રહી જાય, કોઈ તીવ્ર પદાર્થનો સ્વાદ જીભમાં રહી જાય પછી એને બીજો સ્વાદ ન આવે એવું બનતું નથી. એવું જ જ્ઞાન છે. જાણે તમામ ચીજને, જાણવા યોગ્ય જ્ઞેય સર્વ પદાર્થોને જાણે, છતાં સર્વ પદાર્થોથી તે ભિન્ન જ રહે છે. ભિન્ન રહીને જાણવાનો એનો સ્વભાવ છે, એમાં ભેળસેળ થઈને ભળી જઈને જાણવાનો એનો સ્વભાવ નથી જ્ઞાનનો. ભલે શરીર સંયોગમાં છે તો પણ શરીરમાં ભળી જતો નથી. ઓપરેશન કરીને કે એક્સિડન્ટથી કોઈ અંગ જુદું પડે છે તો શરીરનો કટકો થાય છે, એમાં જ્ઞાનનો કટકો થતો નથી, આત્માનો કટકો થતો નથી. ભાઈ તો પ્રગટ દ્રષ્ટાંત છે. આત્મનો કટકો અહીંથી જુદો પડ્યો, ગયો. જ્ઞાન નથી ગયું ને આત્મા ઓછો થયો નથી ને જ્ઞાન પણ ઓછું થયું નથી. જ્ઞાન ઘટ્યું નથી ને આત્મા પણ ઘટ્યો નથી. નાનો દેહ હોય એટલે નાનો આત્મા ને મોટો દેહ હોય એટલે આત્મા મોટો એમ પણ નથી. જાડું શરીર હોય એટલે બુદ્ધિ તગડી હોય, દેહ તગડો હોય એટલે બુદ્ધિ તગડી હોય એવો કોઈ નિયમ નથી. દેહ ક્રશ હોય તો એની બુદ્ધિ ક્રશ થઈ જાય એવો પણ કોઈ નિયમ નથી. માટે સિદ્ધ થાય છે કે આત્મા દેહ પ્રમાણ આકારે હોવા છતાં સ્વભાવે દેહ પ્રમાણ નથી, વસ્તુ એ દેહ પ્રમાણ નથી. શરીર જુદો અને આત્મા જુદો. એટલે જે રીતે આત્મા પરથી ભિન્ન ભિન્ન અને સ્વથી પરિપૂર્ણ, પાછો એમ સ્વથી અભિન્ન એવો બોલ નથી લીધો અહીંયા, સ્વથી પરિપૂર્ણ એમ લીધું છે. પોતાથી પૂર્ણ છે અથવા જ્ઞાનાદિ ગુણથી અનંત સામર્થવંત છે, પૂર્ણ સામર્થવંત છે. એનો જે ગુણ છે એ અધૂરો ન હોય, શક્તિ કદી અધૂરી ન હોય. જળમાં જડત્વ શક્તિ અધૂરી નથી. કેવું જળપણું છે જળ રજકણમાં કે કોઈ એક રજકણને ચેતનપણે કરી શકાય નહીં કોઈ પ્રયોગથી. કોઈ પણ પ્રક્રિયા એવી જગતમાં નથી, કોઈ પરિબળ એવું નથી કે એક રજકણને ચેતનપણે કરી શકાય એવું. એનું જળનું જળપણે ઐશ્વર્ય છે, તેથી તેને જડેશ્વર કહેવામાં આવે છે. આ ઘણા મહાદેવ જડેશ્વરનું નામ રાખે છે કે નહીં? એ ખરેખર તો પરમાણુ જડેશ્વર છે. કોઈ મહાદેવ વાદેવ જડેશ્વર નથી પણ પરમાણુ જડેશ્વર છે. આત્મા તો જ્ઞાનેશ્વર છે, ચૈતન્યેશ્વર છે. એ જ્ઞાનનું ઐશ્વર્ય એનામાં છે, જ્ઞાનાદિ સુખ આનંદાદિનું ઐશ્વર્ય એનામાં છે. જળનું ઐશ્વર્ય જળમાં છે અને આત્માનું ઐશ્વર્ય આત્મામાં છે. એ પરિપૂર્ણપણે સમજાય પાછો એમ, સ્વથી અભિન્ન લીધું, સ્વથી પરિપૂર્ણ, પરથી ભિન્નમાં સ્વથી અભિન્ન આવી ગયો. પણ સ્વમાં કેવડો કેટલો છે કે શાશ્વત અનાદિ અનંત પરિપૂર્ણ અવ્યાબાધ સ્વરૂપે છે. એવો નિર્ણય જે રીતે થાય એ રીતે એને લક્ષ્ય લક્ષણ થી સ્વરૂપ ને નક્કી કરવું જોઈએ, નિર્ણયમાં લેવું જોઈએ. અને તે જ્ઞાન માત્ર તે આત્મા છે એમ નક્કી થાય છે. જ્ઞાન માત્ર આત્મા છે એનાથી એ નક્કી થાય છે. પણ દેહાદી કે રાગાદી તે આત્મા નથી. આમ દેહ થી અને રાગ થી શરીરના સંયોગની હૈયાતીના કાળમાં પણ, શરીર વિનાનો અને રાગની હૈયાતીના કાળમાં પણ રાગ વિનાનો આત્મતત્વ છે એમ આત્મતત્વનો નિર્ણય કરવો, આત્મજ્ઞાન થવા અર્થે એવા આત્માનો નિર્ણય કરવો. એ 638 કાલ તો થઈ ગયો, તો ફરી લખો.
ત્યારે પરિપૂર્ણ છું,
સર્વકાળે સદાય આત્મા પોતાના ગુણ સામર્થ્યથી, સ્વભાવ સામર્થ્યથી પરિપૂર્ણ છે. જીવા સિદ્ધ પરમાત્મા પર્યાય પરિપૂર્ણ છે અને ગુણે પણ પરિપૂર્ણ છે. એવો આત્મા, સંસારી આત્મા ગુણે પરિપૂર્ણ છે, પર્યાય પરિપૂર્ણ નથી, એટલે સંસારી છે. નિયમ સારમાં ગાથા છે, કોઈ એક નહીં થી એટલે નિશ્ચય નહીં થી. જેવા સિદ્ધ જીવો છે તેવા જ જીવો સંસારી છે. જેવા શુદ્ધ સિદ્ધ જીવો અષ્ટગુણની પુષ્ટિથી તુષ્ટ છે, આવા શબ્દો વાપરા છે, તેવા જ સંસારી જીવો આઠે ગુણ વાળા છે. અવ્યાબાધત્વવાદી બધું એમાં છે, સર્વજ્ઞપણવાદી છે. ગુણથી તો છે, મૂડી છે, ઉપયોગ કરે તો વાપરે તો કામમાં આવે, નહીતર હોવી નહીં હોવી બધું સરખું છે. માણસ નથી કહેતા, બહુ રૂપિયો માણસ હોય ને શ્રીમંત હોય તો એમ કે ભાઈ એને ભાઈ પૈસા છે, પણ ભિખારા જેવો છે, જેમ જેમ ભિખારા રહીએ છીએ એવી રીતે ભિખાર. મારી એક શ્રીમંત હતા, જોયેલા નજરે, હું કરોડપતિ બુલિયનમાં કાર્ડ આલે, બોમ્બે બુલિયન એક્સચેન્જ, કરોડપતિ માણસ. બીડી પીવાની તે પણ બને ત્યાં સુધી માગીને પીવે, કોઈ બીડી પીવા વાળા મળવા હળવા આવે, મળવા તો માણસ આવે, વેપાર ધંધો હોય, વ્યવહાર હોય, એટલે લાવો કે બીડી લાવો, ત્યારે પીએ આપણે, હારે હારે પીએ. ખિસ્સામાં હોય તો ન કાઢે, રાખે આગળ પાછળ, પણ કાઢે નહીં. કપડા ફાટલા પહેરે, હાંધેલા પહેરે, એની મૂડી છે એના માટે તો નથી, કેમ કે એને એનો ઉપભોગ નથી. માટે એની મૂડી તો પૃથ્વી પિંડવત માટીના ઢેફા જેમ નકામા છે ખેતરમાં, એની મૂડી પણ નકામી છે. એને માટે પણ એ અંદરમાં ગુણ છે આત્મામાં, સર્વજ્ઞપણું, પરમાનંદપણું, અનંત સુખ, અનંત વીર, અનંત આનંદ, અનંત દર્શન, અવ્યાબાધત્વાદી, સૂક્ષ્મત્વાદી, એના આઠે ગુણ છે. આ જે આઠ કર્મ છે ને જેનાથી આવરણ લીધું છે, એ બધાની સામે આઠ ગુણ છે. એ આઠે ગુણ હોવા છતાં, અથવા સર્વગુણ સંપન્ન પરમાત્મા હોવા છતાં પોતે એનો જો ઉપયોગ નથી તો એની મૂડી એના માટે કામની નથી. ભીખ માગે છે, જળ રજકણ પાસે ભીખ માગે છે કે એ ખોરાકના રજકણો તમે મને સુખ આપો, હે સુખ સગવડતાના સાધનમાં રહેલા રજકણો તમે મને સુખી કરો, હે શરીરમાં રહેલા લોહી માંસ હાડકાના રજકણો તમે મને સુખ આપો. આમ જેનામાં સુખ નથી, અવિવેકી થઈને જેની પાસે સુખ નથી એની પાસેથી સુખ માગે છે. જેમ કોઈ ભિખારી પાસેથી પૈસા માગે તો ક્યાંથી દે બિચારો, એ પોતે જ ભીખ માગે છે, એનામાં નથી કાંઈ. આ સ્થિતિ એની દીનતાને લાચારીની છે. લક્ષણ નો નિર્ણય એટલે લક્ષણ થી આત્મા ઓળખાશે, લક્ષણ દ્વારા લક્ષણ નો નિર્ણય થશે એમ નિર્ણય ન થાય. ત્યાં સુધી કોઈ બીજી વાત પકડશે, કોઈ સત્તાથી પકડશે, કોઈ ક્યાંથી પકડશે, કોઈ ક્યાંથી પકડશે, કોઈ રાગ થી આત્મા પકડશે, અને કોઈ નિમિત્ત થી પકડશે, અને કોઈ સત્તા થી પકડશે, અને કઈક પ્રકાર કરે છે, લક્ષણ નો નિર્ણય કરે એમ કે છે. ઠીક, એ જ્ઞાન લક્ષણ સિવાય આત્માને ઓળખવાનું બીજું લક્ષણ ત્રણેય કાળે નથી. એટલે તો આ સિદ્ધાંત નાખ્યો છે 637 ત્રીજી લીટી ઉત્તરની, કે ત્રણેય કાળ આત્માનું લક્ષણ જ્ઞાન છે, એ થાયપું છે. એની પાછળ એ સિવાયનું જેટલું અન્યથા કથન છે એ બધું ઉથાપ્યું છે, અન્યથા સમજણને ઉથાપી છે એની સામે, કે ત્રણેય કાળે આત્માનું લક્ષણ જ્ઞાન છે એવું એને નિર્ણયનો લક્ષણનો નિર્ણય કર્યા વિના લક્ષણનો પણ નિર્ણય કેવી રીતે તું કરીશ, અને આત્માને ઓળખાય એમ કેવું છે. બહુ ચોખ્ખો વિષય કર્યો છે, એમાં પણ ગડબડ કરે છે લોકો. આ તો વાંચી શાસ્ત્ર વાંચીને કલ્પના ચડે તો બીજા ગુણથી આત્માને પકડે, અને કાં રાગથી પકડે, કાં નિમિત્તથી આત્માને હિત કરવાનું, આત્માનું કલ્યાણ કરવાનું રાગથી ને નિમિત્તથી બીજી રીતે વિચારે, એ પણ લક્ષણને ઓળખ્યા વગર આત્માને ઓળખીને જે હિત થાય છે એવું કાર્ય કરવા માગે છે, એ બધું ઉલટું ને વિપરીત છે. અનંત ગુણનું આત્મત્વ હોવાથી, એક રસપણું હોવાથી, અભેદત્વ હોવાથી એને આત્મા કયો, આત્મીયતા છે, સર્વ ગુણોમાં આત્મીયતા છે એટલે એને આત્મા કયો, જ્ઞાન છે તેથી તેને જ્ઞાયક કયો, ગમે તે નામ એને આપો, હજારો ગુણો હોવાથી હજારો નામ આત્માના છે, જેમ કહે છે ને ભગવાન ના હજાર નામ છે, અરવિંદ પરમાત્મા ને 1008 શ્રી અરવિંદ દેવ એમ કહેવાય છે, 1008 શ્રી મહાવીર ભગવાન, 108 શ્રી ફલાણા આચાર્ય એમ કહેવાય છે. તો આચાર્ય ના 108 ગુણ પ્રગટ છે વિશિષ્ટ, અને ભગવાન ને 1008 ગુણ પ્રગટ છે, પણ એ અનંત પ્રગટ છે, એમાંથી 1008 ના નામ લીધા છે, એટલી વાત છે. ગમે તે નામથી કહો, મૂળ વસ્તુની ઓળખ્યા વિના જેવી વસ્તુ સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનમાં છે, જિનેન્દ્રના જ્ઞાનમાં જેવી વસ્તુ છે એવી અંદર ઓળખાણમાં આવ્યા વિના, અને એ જ્ઞાન લક્ષણથી ઓળખાયા વિના જેટલું રટે, જેટલું ગોખે, એ બધું રટણ છે ને, આત્મા છું, આત્મા છું, આત્મા છું, પણ એ બધું રટણ એને કામમાં આવતું નથી. એ ધૂનમાં ને ધૂનમાં કોઈ ગાન પણ ના રવાડે ચડી જશે એવા ઘણા જોયા છે, પાગલ પણ છે જેવું આવી ગયું હોય, સામાન્ય પછી એને જીવી ખોતો નથી કે રહેતો નથી. ધૂની પ્રકૃતિ વાળા હોય એવા આ વિષય હાથમાં આવી જાય, થઈ ગયું આ ધૂને ચડી જાય, એની યથાર્થ વિધિ છે, એ વિધિથી કામ થાય છે, અને બીજી કોઈ રીતે કામ થતું નથી. અને આ તો પદાર્થ છે ને, વસ્તુ છે આત્મા, તો એ વિજ્ઞાન વસ્તુ હોય તો એનું વિજ્ઞાન હોય, તો એ વસ્તુનું વિજ્ઞાન વૈજ્ઞાનિક રીતે કામ કરે કે બીજી રીતે કામ કરે, કોઈ રૂઢિરીત રિવાજથી કામ કરે નહીં. એ વિષય રૂઢિરીત રિવાજ એ કોઈ ધર્મનો ખરેખર વિષય નથી, ધર્મ તો વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે, વસ્તુ સ્વભાવો ધર્મો આમ સૂત્ર છે એનું. તો રૂઢિરીત રિવાજ તે ધર્મ નથી, પણ વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે એમ નાખ્યું છે. સ્વભાવ તે ત્રણેય કાળે ધર્મ છે, અને એ સ્વભાવનો ઉપયોગ તે ધર્મ છે, ખરેખર તો એમ છે. સ્વભાવ ધર્મ છે એમ કહેવાશું એમ કહીને પાછો એમ કહેવા માંગે છે કે સ્વભાવનો ઉપયોગ તે ધર્મ છે એને ધર્મ કહેવાય. કોઈ માળા ફેરવવી ધર્મ છે, કે કોઈ નામ સ્મરણ કરવું, જપ તપ કરવું ધર્મ છે, કે પૂજા દાન દયા ભક્તિના એ ધર્મ છે એવી કોઈ વાત કરી નથી. એ બધું કહેવાનું છે, એ ઉપચારથી કહેવાનું છે, વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે એ મૂળ વાત છે. એ વસ્તુ વિજ્ઞાનની વાત છે, એને સંપ્રદાયિક ભાષામાં જૈન ધર્મ કહ્યો છે. ખરેખર તો વસ્તુના વિજ્ઞાનની વાત છે. પછી અન્ય સંપ્રદાયો બીજું માને છે, તેથી એને જુદું પાડવા એમ કહ્યું કે જૈન સંપ્રદાય આમ કહે છે. પણ ધર્મ કોઈ સંપ્રદાયના વાડામાં કેદ કરી શકાતો નથી. ઉપયોગ તે જેવો સ્વભાવ છે તેવો ઉપયોગ થાય એમ કહે છે. જેવો સ્વભાવ છે દર્શન જ્ઞાન નો તેવો ઉપયોગ થાય. ઉપયોગ એટલે વ્યાપાર, અહીંયા તે ધર્મ છે. ઉપયોગ એટલે આમે ઉપયોગ છે, એ ગુણનો ઉપયોગ છે ખરેખર, એ ધર્મ છે ખરેખર. અથવા ચરિતમ ખલુ ધર્મો, ચારિત્ર છે તે ખરેખર ધર્મ છે. કયું ચારિત્ર? એવું સ્વરૂપમાં સ્થિર રહેવાનું ભાવ છે. સ્વરૂપ સ્થિરતાને ભગવાને ચારિત્ર કહ્યું છે, એ ખરેખર ધર્મ છે. તે ખરેખર ધર્મ છે. ચૈતન્યનો ધર્મ તો ચૈતન્યની સ્થિરતામાં રહેલો છે. જ્ઞાનની જ્ઞાનમાં એકાગ્રતા એને ચારિત્ર કહેવામાં આવે છે. એ સિવાય બાકી કાંઈ પણ ચારિત્ર કહ્યું હોય તો એ કહેવા માત્ર ઉપચારથી છે. પાડોશીને મામો કહે તે કેણો મામો? ખરેખર મામો નથી. એટલે એ કાંઈ મામેરું પૂરી દે નહીં, કહેવા પૂરતી વાત છે. એમ ફલાણો આ ત્યાગ કર્યો માટે ચારિત્ર થયું, આ ફલાણો દીક્ષા લીધી માટે ચારિત્ર થયું, આમ માટે ચારિત્ર થયું, એ ખરેખર ચારિત્રનો વિષય નથી. આમ ચારિત્ર છે. પરિપૂર્ણ સમજાય એ રીતે વાત કરી છે. વાત જ એમ ચાલે છે. આનો મુખ્ય મુદ્દો જે છે કે એ જ્ઞાન ને પકડીને જ્ઞાન ભળતું નથી એવું તને અવલોકન થી સમજાય છે. અવલોકન કર તારા જ્ઞાન નું, તારા જ્ઞાન વ્યાપાર નું અવલોકન કર. જેટલી જ્ઞાનની એન્ટ્રી પડે છે આ વ્યાપારમાં એન્ટ્રી પડે છે કે એ બધાને જોતો જા કે ક્યાંય તારું જ્ઞાન ભળે છે, ચોંટી જાય છે, રહી જાય છે કે તારામાં ને તારામાં રહે છે. ક્યાંય તારું જ્ઞાન ચોંટતું તને એવો અભ્યાસ થાય ઘડીભર માટે તો એ તારું તારી સમજણ ખોટી છે, એ ભ્રમણા છે. વસ્તુતા એ જ્ઞાન જ્ઞાનમાં રહે છે. એ રીતે એને કેળવવું જોઈએ. એ રીતે જ્ઞાન માત્ર તે આત્મા છે, પણ દેહાદી કે રાગાદી આત્મા નથી. એ પરતત્વ છે. તત્વ દ્રષ્ટિએ તે પરતત્વ છે, અન્ય તત્વ છે. 639 નો પ્રશ્ન છે કે કયું તે લક્ષ્ય છે કે જે જ્ઞાનની પ્રસિદ્ધિ વડે તેનાથી ભિન્ન પ્રસિદ્ધ થાય છે. આ સામે પ્રશ્ન પોતે ઉઠાવ્યો છે મૂળમાં પણ, કે આપે જ્ઞાન લક્ષણ અને આત્મા લક્ષ્ય એમ બે વાત કરી તો લક્ષ્ય લક્ષણની ભિન્નતા અમને સમજાય છે. તો એવું લક્ષ્યરૂપ આત્માથી એવું ભિન્ન લક્ષણ કયું છે કે જેનાથી પ્રસિદ્ધ થાય છે? કયું તે લક્ષ્ય છે કે જે જ્ઞાનની પ્રસિદ્ધિ વડે તેનાથી ભિન્ન થાય છે? પ્રગટ લક્ષણ જ્ઞાન કહ્યું, તો એનાથી આ જેને પ્રસિદ્ધ કરવું છે એ તો એનાથી ભિન્ન રહી ગયું. કેમ કે તમે એકને લક્ષણ કહ્યું, બીજાને લક્ષ્ય કહ્યું. આ આવી રીતે જે છે એવું શું છે? એવી કઈ રીતે આમાં વ્યવસ્થા છે કે એમ નથી તને પ્રશ્ન ઉઠ્યો છે? એ પ્રકારે લક્ષણ લક્ષણની ભિન્નતા નથી, અભિન્નમાં ભેદ પાડ્યો છે એમ કે છે. જે અભેદ છે એમાં વ્યવહારે ભેદ પાડ્યો છે, બાકી ખરેખર ભેદ નથી. શરીરના બધા અંગ ને અવયવ શરીર રૂપે છે, ક્યાંય સાંધો કર્યો નથી. જોડીને સાંધો કર્યો છે, ભાઈ આ આંગળી નહોતી એટલે એને જોડી દીધી, ત્યાં આ ફલાણું અંગ નહોતું માટે ત્યાં મૂકી દીધું, એમ તો છે નહીં. ખરેખર તો એ શરીર અભેદ અખંડ એક ચીજ શરીર પણે છે, એને ભેદ ભિન્ન ભેદ ભેદથી એના અવયવોને જાણવામાં આવે છે. એટલી વાત ચોક્કસ છે કે નાક છે તે કાન નથી અને કાન છે તે નાક નથી. એમ એક અવયવ તે બીજો અવયવ નથી, એક ગુણ તે બીજો ગુણ નથી, એક ધર્મ તે બીજો ધર્મ નથી, ગુણ તે પર્યાય નથી, પર્યાય તે ગુણ નથી, એમ હોવા છતાં વસ્તુપણે દ્રવ્યપણે બધું અભેદ છે, શરીરપણે બધું એક છે, એવી રીતે એમ સમજવું. અહીંયા ઉત્તરમાં એ વાત લીધી છે કે જ્ઞાનથી જુદી ચીજ લક્ષ્ય નથી. વિજ્ઞાન પ્રગટ લક્ષણમાં ત્યાં જ લક્ષ્ય છે એમ કે છે. લક્ષ્યરૂપ આત્મા એ જ્ઞાનમાં જ છે. જ્ઞાન તો પર્યાય રૂપે છે પણ ભાઈ દ્રવ રૂપે પણ છે, એકલી પર્યાય રૂપે છે, એવી વાત હું ક્યાંથી લાવ્યો? અને લાવ્યો તો તને પર્યાયનું જ્ઞાન પણ નથી. શું કોઈ શરીરના એક અંગમાં શરીરત્વનો કોઈ નાશ જોવે તો એને શરીરના અંગનું જ્ઞાન પણ નથી. એ તો સીધી વાત છે કે હાથી ને આંધળા લોકો જોવે છે. સમ્યક જ્ઞાન દીપિકામાં દ્રષ્ટાંત લીધો છે. પાંચ સાત આંધળા હતા, હાથીના ફરતા મૂકી દીધા, એકના હાથમાં પૂંછડું આવ્યું. એને એમ કહ્યું કે હાથી દોરડા જેવો છે. તો બીજો આંધળો કહ્યો ખોટો છે, તો તું હાવ જુઠ્ઠો છું, હાથી તો થાંભલા જેવો છે, એના હાથમાં પગતો. તો કે પગલો કે હું મારા અનુભવથી કહું છું કે હાથી દોરડા જેવો છે. તો આ કે હું મારા અનુભવથી કહું છું કે હાથી થાંભલા જેવો છે, બે ખોટા છે. હાથી જેવો છે એવો એમ કોઈ એક અંગથી માત્ર આખો આત્મા એવો કોઈ સમજે તો એ રીતે આત્મા સમજવા યોગ્ય નથી. કે જ્ઞાન તો પર્યાય છે ને, કે તને પર્યાયની ખબર નથી, દ્રવ્યની ખબર નથી ને પર્યાયની પણ ખબર નથી. દ્રવ્યપણે જ્ઞાન અભેદ છે, એ પર્યાયમાં પણ દ્રવ્યત્વ છે, દ્રવ્યપણું છે, દ્રવ્યત્વ એટલે દ્રવ્યપણું છે. જ્ઞાનથી જુદી ચીજ લક્ષ્ય નથી, કારણ કે જ્ઞાન ને આત્મા દ્રવ્યપણે અભેદ છે. ફક્ત સમજાવવા માટે પર્યાયથી વ્યવહારથી ભેદ પડે છે, પરંતુ વસ્તુમાં ભેદ નથી. આમ સ્પષ્ટ વાત છે. એટલે જેને જ્ઞાન લક્ષણથી જ્ઞાનમય આત્મદ્રવ્ય જેને સમજાય છે, વસ્તુઓની અંદર જે સમજાય છે, એ પદ્ધતિથી એને જ્ઞાન લક્ષણથી આત્મા ઓળખવા યોગ્ય છે એમ કહેવું છે. પ્રકરણ એ ચાલ્યું છે કે આત્માને ઓળખવો કઈ રીતે. અંશ ઉપરથી અંશીનું જ્ઞાન, શ્રુતમતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનમાં થઈ શકે એવી એનામાં શક્તિ રહેલી છે. વર્તમાન મતિ શ્રુત જ્ઞાનમાં અંશ ઉપરથી અંશીનું જ્ઞાન થઈ શકે એવી શક્તિ રહેલી છે. અને ત્યારે જ અંશનું જ્ઞાન પણ સાચું, જો અંશીનું જ્ઞાન ન થાય તો અંશનું જ્ઞાન પણ સાચું હતું નથી. એ તો અંશરૂપ વસ્તુને જ આખી વસ્તુ માનશે, અંશને જ આખી વસ્તુ માનશે. એ જ પર્યાય દ્રષ્ટિકોણ છે. એક અનુભવના અનુભવ પ્રધાનતાથી જોઈએ તો સર્વ જીવોને પર્યાયમાં અનુભવ હોવાથી જ્યારે જ્યારે એની જેવી જેવી પર્યાય થાય છે અનુભવરૂપ, તેવો ને તેટલો જ એ પોતાને અવધારે છે, સ્વીકારે છે ને માને છે. જેમ કે અત્યારે મનુષ્ય પર્યાય થયો તો હું માણસ છું, પુરુષ છું, સ્ત્રી છું, ફલાણો વાણિયો છું, એ જેવી પર્યાય છે એટલો જ પોતાને સ્વીકારે છે. એથી એને આગળ પાછળ હું આત્મા છું એવો સ્વીકાર થતો નથી. એમાં પણ એ પર્યાયમાં એ જેવા જેવા ભાવો કરે છે અનુભવમાં, એવો ને એવડો જ હું છું એવો એને પોતા રૂપપણાનો એને અનુભવ આવે છે કે હું તો રાગવાળો છું, રાગી છું, સંસારી છું, તેથી રાગ કર્યા વિના મારે ચાલે નહીં. આવું જાણે અજાણે એનું નિર્ણય થયેલું જ્ઞાન પાયા મારીને બધી પ્રવૃત્તિ કરે છે. એ બધે એને સંસાર પરિભ્રમણના કારણમાં જાય છે. મિથ્યાત્વ હોવાથી સંસાર ના ચારે ગતિ ના જન્મ મરણ ના કારણ માં એ પાયામાં વાત રહેલી.
મૃત નથી તો કોણ?
આત્મા છું એ તો લીધું. અજ્ઞાન સ્વભાવી જ્ઞાન લક્ષણ થી નક્કી થતો જ્ઞાન સ્વભાવી હું આત્મા છું. માણસ હોત તો એ ઢોર ન થાત, માણસ હોત તો દેવ ન થાત, માણસ હોત તો નરક માં ન જાત. માણસ જ રહેત એ ઘણા એ ઠપકારી દીધું છે. તારે તો શું છે, ધર્મ ના વિષયમાં અજાણ્યા છે લોકો, એટલે જેટલી ડીંગા ડીંગ મારે છે બધાની હાલે છે. કુંજ જોયે થોડાક પૂર્વના, બાકી ઝૂકતી હે ઝુકાને વાલા એના જેવું છે. ડીંગ મારે ગપ્પા મારે બધા હાલે છે. એ કેટલાક એવા ગપ્પા મારે છે, માણસ મરીને માણસ જ થાય, બીજો થાય જ નહીં. મનુષ્ય મરીને મનુષ્ય જ થાય, ઢોર મરીને ઢોર જ થાય, ગાય ગાય મરીને ગાય થાય, કીડી મરીને કીડી થાય, એમ હોય નહીં. જેવા જેવા એના સંચિત કર્મ છે એ અનુસાર એના ઉદય અને ફળની પ્રાપ્તિ છે. તે તે ભોગ્ય વિશેષના સ્થાનક દ્રવ્ય સ્વભાવ, ભોગ્ય વિશેષના ભોગવવા યોગ્ય એવા સ્થાનો છે જગતમાં. ત્રણેય પુણ્યના ને પાપના ભોગવતાના ત્રણેય લોકમાં એવા સ્થાનક છે, સ્થાન છે. તે તે ભોગ્ય વિશેષના સ્થાનક દ્રવ્ય સ્વભાવ ગહન વાત છે શિષ્યા કઈ સંક્ષેપે સામ. એટલી બધી ગહન વાત છે, એના ભેદ પ્રભેદો એટલા અસંખ્ય છે. તને સંક્ષેપમાં કહી છે કે જેવા કર્મ હોય એવા ભોગવવાના સ્થાન છે. એમાં માણસ મરીને માણસ થાય એવી કોઈ વ્યવસ્થા છે
નહી.
એ રીતે અહીંયા 639માં એટલી વાત લીધી કે જ્ઞાન ને અહીંયા લક્ષણ કહ્યું છે. તો લક્ષરૂપ આત્માથી જુદું ન જોવું એ રીતે ઓળખવું. કઈ રીતે આત્માને ઓળખવો? આ ઓળખવાના વ્યૂ પોઈન્ટ થી લઈએ તો કે જે રીતે જ્ઞાન પ્રગટ છે એ પ્રગટ જ્ઞાન ઉપરથી પ્રગટ જ્ઞાનના આધારે એ જ્ઞાનમાં જાણવાનો સ્વભાવ શું છે, સસંવેદન સ્વભાવ શું છે, એ સ્વભાવ ત્યાં હોવાથી એનો આધાર સ્વભાવના આધારે સ્વભાવને સમજવો. કોઈ તર્ક વિતર્ક અને કલ્પનાના આધારે આત્માનો નિર્ણય કરવો નહીં, એમ વાત છે. સ્વભાવના આધારથી ઓળખાણ કરવી,
સ્વભાવના આધાર
જ્ઞાનમાં સ્વભાવ છે એનો. પ્રગટ જ્ઞાનમાં જ્ઞાનનો સ્વભાવ છે, સ્વભાવ છે, સામાન્ય છે, એક રૂપ રહે છે. જ્ઞાનમાં પણ એક એવો ભાવ છે કે જે સદાય એક રૂપ રહે છે, સામાન્ય રહે છે. ત્યાંથી એને સ્વભાવને ઓળખી લેવો જોઈએ. તરત ન ઓળખાય તો વારંવાર અવલોકનથી પરિચય કરીને એને ઓળખવો જોઈએ. કેમ કે તો અનુભવમાં આવે છે. જ્ઞાન તો સર્વ પ્રાણીઓને અનુભવ ગોચર છે, અનુભવમાં આવી જ રહ્યું છે. એના ઉપર એનું ધ્યાન નથી, લક્ષ નથી, પરિચય કરતો નથી, તેથી એને ઓળખાણ થતી નથી. જેનો પરિચય કરે તેની ઓળખાણ થયા વિના રહે નહીં. તો એ કહ્યું અહીંયા કે એ અભેદ છે ને એને ભેદ નથી વસ્તુમાં, એ રીતે એને ઓળખવું. વસ્તુ પણ એને ઓળખવું, માત્ર પર્યાય પણ એને ઓળખવો નહીં. એની નિષેધ આવી ગયો ને, પર્યાયત્વનો નિષેધ આમાં આવી ગયો.
પર્યાય છે ત્યાં દ્રવ્યને જોવી,
પર્યાયમાં દ્રવ્યત્વ જોવું. કેમ કે દ્રવ્યનું અંગ છે. જેમ કોઈ એક ઝાડની તીરખી ડાળખી લાવે તો પણ આ વનસ્પતિ છે એમ કહેવાય છે. શું કહેવાય? આ વનસ્પતિ છે, આ કોઈ ધાતુ નથી. સોનું ચાંદી લોઢું કોઈ ધાતુ નથી, પણ વનસ્પતિ છે એમ કહેવામાં આવે છે. એક આખી જાતિ પકડીને, આ કોઈ ધાતુની જાતિ નથી પણ આ પદાર્થ વનસ્પતિની જાતિનો છે એમ જાતિ પકડીને, એમ જ્ઞાનમાંથી દ્રવ્યની જાતિ પકડવી, રાગમાંથી પણ જળની જાતિ પકડવી. રાગ છે જળ જાતિનો છે, જ્ઞાન છે એ ચૈતન્ય જાતિનો છે. જળ ચેતનના ભેદની જાતિ જોવી હોય તો એને રાગ ને જ્ઞાન ના ભેદ જ્ઞાન થી જુદાપણા ના જ્ઞાન થી જાતિ પકડવી, એની જાતને પકડ્યા વિના વસ્તુ નક્કી નહીં થાય. અને ત્યાં સુધી ધર્મના માર્ગમાં એક ડગલું આગળ વધવાની આશા રાખવી, એક ડગલું નહીં. અમે તો પંચ પરમેષ્ઠીને માનીએ છીએ, અમે તો નવ તત્વને માનીએ છીએ કે એ વાત બધી ઓગે ઓગે સમજ્યા વગરની છે, અનંત વાર માન્યું છે. એમ તો સર્વજ્ઞ જિનેન્દ્રના સમો શરણમાં જઈને પૂજા ભક્તિ કરી છે, કલ્પવૃક્ષના ફૂલ લીધા, મણિરત્નના દીવાથી આરતી ઉતારીને પૂજા કરી છે, પણ એથી કાંઈ એનું હિત ને કલ્યાણ થયું નથી. જો એનેથી કલ્યાણ થયું નથી તો પછી કોઈ દેવ દેવલાને માનતા કરે ને એનાથી કલ્યાણ થાય એ વાત તો રહેતી નથી. અત્યારે તો એ લાકડા ગરી ગયા છે, કહેવાતા જૈનોમાં બીજા દેવ દેવલાને માને એ બધું ચાલી ગયું છે. ઉતરતો કાળ છે ને, જૈન પરમેશ્વર ને તો મૂકા એકોર, અને આને ચડાવો હુખડી, આને ચડાવો લાપસી, આને ચડાવો લાડવા, ને આને ચડાવો હાર ને માળા, ને કાંઈક ને કાંઈક ને કાંઈક હાલે છે અનેક પ્રકારે. એ જૈન પરમેશ્વર ને એક કુર મૂકી દીધા, એનાથી કલ્યાણ નહીં થાય ને આનાથી થશે એમ એને માન્યું. એ પદ્માવતી ને માને ને બધાને જેટલા ને બધા એમાં એ જ છે, બધી શિકોત્રી ને માને ને જેને માને એ બધું એ જ છે બધું. અમારે તો ઉત્તર ગુજરાતમાં બહુ ભાઈ સુધી સારું કર્યું હતું, જેટલા દિગંબર જૈન મંદિરમાં એ ઘૂસી ગયા હતા લાકડા બધાને દરિયામાં પધરાવ્યા, વાતે ગાતે ઉછામણી બોલ્યા, અને દરિયામાં પધરવાના બોલો કેટલું દાન દેવું, ઉછામણી બોલી પધરાવી દીધા દરિયામાં કાયદા મંદિર માંથી. કોઈને કઈ નુકસાન ન થયું, બધા બીકના માર્યા મરી જાય છે બિચારા. આમ કરશું તો કારણ કે આપણને હેરાન કરશે, દુઃખી કરશે, કાંઈ થયું નહીં. ઠીક ઘણા તો પૂજે છે, ભાઈ પૂજા નાથ પૂજા કરે છે ને એવી બધી પૂજા ચાલતી હોય છે. આમ તો બધા જીવોને, સર્વ જીવોને, આ કીડી પણ કણ ને ગૂંથે છે ને, મકોડો છે, ત્રણ ઇન્દ્રિય જીવ છે, કીડી મકોડા ત્રણ ત્રણ ઇન્દ્રિય વાળા છે. એ હાકરના આંગળા ઉપર જશે, એને આંખ નથી, ચક્ષુ ઇન્દ્રિય નથી, પણ ગાંગડો હોય ફટકડી નો એવો જ હોય, એ કરી જશે અહીંયા નહીં જાય, આની કોર જશે આની કોર નહીં જાય. રણેન્દ્રિય છે એનામાં જ્ઞાન છે એમ કેવું છે. જ્ઞાન જગતમાં બધા જીવોને સ્વ અનુભવથી નક્કી છે, પોતપોતાના અનુભવ ને તપાસી લે છે કે નહીં, મારામાં જ્ઞાન છે કે નહીં. પણ જ્યારે તે જ્ઞાન એટલે સ્વ આશ્રય જ્ઞાન વડે, અંતર્મુખ જ્ઞાન વડે, જ્યારે સ્વ આશ્રય જ્ઞાન વડે એટલે અંતર્મુખ જ્ઞાન વડે તે જ્ઞાન આત્માને જાણે, ત્યારે આત્મા યથાર્થ જાણ્યો કહેવાય. અંતર્મુખ થઈને અથવા સ્વસન્મુખ થઈને જો આત્માને ન જાણે તો એને આત્મા જાણવામાં પોતે જ જાણવામાં આવતો નથી. જે પોતે જ કેવો છે એમ જાણતો નથી, તો એ પોતે કેવો છે એ જાણ્યા વગર પોતાના કર્તવ્યને અકર્તવ્યને કેવી રીતે નિશ્ચિત કરે, નિર્ણય કરે? ક્યાંય દુનિયામાં જોયું છે કે જેને પોતાના સ્થાનનું ઠેકાણું ન હોય એને એના કર્તવ્યનું ઠેકાણું હોય એવું ક્યાંય જોયું છે? કે એવી રીતે તો દુકાનદારી એ ચાલતી નથી, રાજનો વહીવટ એ ચાલતો નથી, ને ઘરનો વ્યવહાર એ ચાલતો નથી, સમાજનો વ્યવહાર એ ચાલતો નથી, દરેક ના સ્થાન નક્કી થાય છે. એક કામ કરવાની કમિટી નક્કી થાય તો પણ બધાની ફરજ નક્કી થાય છે, પણ એનું સ્થાન નક્કી થયા વગર કે આ પ્રમુખ છે, આ સેક્રેટરી છે, આ ખજાનચી છે, ફલાણો છે, ફલાણો છે, એનું સ્થાન નક્કી થયા વિના એની કોઈ ફરજ નક્કી થાય એવું કદી બનતું નથી. અહીંયા જગતના સંસારી જીવોને પોતાનું સ્વરૂપ મૂળમાં શું છે એ નક્કી થયા વિના એનું ફરજ એને નક્કી કરી છે, એ જ એને સાચા રસ્તે જવા દેતી નથી. એને નિર્ણય કરી નાખ્યો કે હું ફલાણો માણસ, હું માનવ છું, તેથી માનવ ધર્મ મારો ધર્મ છે, આમ કરીને હાલે છે. પણ તું મનુષ્ય કેદીનો, જન્મ તેદીનો કે પહેલાનો, પણ ખરેખર તો તું મૂળમાં એક આત્મા છું, એક જીવ છું, ને એ જીવને જાણીને તારો ધર્મ નક્કી કર, માત્ર મનુષ્ય પણ જાણીને. એ તો એક વેશ છે, વચ્ચે આવેલો એક વેશ છે. કોઈ એક્ટરને રાજા બનાવવામાં આવે ને પછી કાયમ માટે હું રાજા છું એમ માનીને વર્તે, માર ખાય, બીજું કઈ થાય નહીં, હુકમ કરવા જાય તો માર ખાય, આ પરિસ્થિતિ થાય. એ આ તો વેશ છે એનો, વચ્ચેનો ખાલી રોલ ભજવી લઈએ, પણ અંદરમાં જાણે કે આ રોલ ભજવવાનો છે. આપણે અંદરમાં જ્ઞાન નહીં, આત્મા હું જીવ છું એ વાત એને કદી પણ વિસ્મૃત થવી જોઈએ. રોલ ભજવનારને તો વિસ્મૃત થતી નથી, પણ ખરેખર એમ માની લઈએ છે એ જન્મ મરણના માર ખાય છે. એ અનેક જાતના રોગાદી દુઃખના, અશાતાના દુઃખના, મૂંઝવણના દુઃખના, જન્મ મરણના, જન્મના દુઃખના, મરણના દુઃખના, બધા દુઃખના માર ખાય છે. એ ખાતા નથી. જેને આત્મજ્ઞાન થાય છે એ સુખી થાય છે, એ જન્મ મરણથી મુક્ત થાય છે. એટલે એમ કઈ જ્ઞાન તો છે બધા જીવોને, પણ એ જ્ઞાન સ્વ આશ્રય જ્ઞાન હોવું જોઈએ, અંતર્મુખ જ્ઞાન થવું જોઈએ. ત્યારે અંતરમાં રહેલી જે ચૈતન્ય ધાતુ, મૂળ જાતિ, આત્માની જાતિને જાણે, જાતથી સ્વભાવથી આત્માને જાણે, ત્યારે એને આત્મા યથાર્થ જાણ્યો કહેવાય, ત્યારે એને આત્મજ્ઞાન થયું એમ કહેવામાં આવે. હવે જ્ઞાનમાં પણ ક્યાં ભૂલ કરે છે એ વિશે અહીંયા આચાર્ય ચર્ચા છે.
પરમ કૃપાળુ શ્રી કાન ગુરુદેવનો જય હો, સનાતન દિગંબર જય ધર્મનો જય હો.